समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। हवे आपणे निजरा अधिकार शुरू करीए छीए। छठो अधिकार छे निजरा अधिकार। एमां शरूआतमां पंडितजी कहे छे के रागादिकना रोधथी नवो बंध हणी संत पूर्व उदयमां सम रहे नमु निर्जरावंत। रागादिकना रोधथी नवो बंध हणी, नवो बंध पछी थतो ज नथी। रागादिक एटले राग द्वेष मोह, एनो निरोध थता आश्रव नथी अने बंध नथी। अने पछी ए वक्ते पूर्वकर्मना उदय होय तो पण एमां समभाव रहे छे, एटले के द्रष्टा भाव रहे छे, एमां द्रष्टा भाव रहे छे। अने एवा पूर्व उदयमां जेने संभाव रहे छे एवा निजरावंतने हूँ नमस्कार करू छू, एम अहीं पंडितजीए मंगलिक कर्युं छे। शुरुआत ज पंडितजीए आ रीते करी छे। हवे आगळ अमृतचंद्राचार्य भगवान कहे छे के अथ प्रविशति निर्जरा, एटले टीकाकार अमृतचंद्राचार्य भगवान शुरुआतमां कहे छे के हवे निर्जरा प्रवेश करे छे। અહીં તત્વોનું નૃત્ય છે, તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે, તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે। હવે સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે તે મંગળરૂપ જાણીને આચાર્યદેવ મંગળ અર્થે પ્રથમ તેને જ નિર્મળ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે। શરૂઆતમાં મંગળાચરણ રૂપે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશ કહે છે, કળશ 133મો। રાગાદ્યાસ્રવ રોદતો निज दुरा धृत्वा परह संवर कर्मागामी समस्तमेव भरतो दुरान्नी रुंदन स्थिति प्रागबद्धं तु तदेव दग्दुं दुना व्याजृंबते निजरा ज्ञान ज्योतिर्पावृतं नहि यतो रागादि बीर मूर्छिति। 133 कलश ना अर्थ में अहीं कहे छे के पर संवर रागादि आश्रव रोधत निज दुरा धृत्वा, एटले परम संवर रागादि आश्रव ने रोकवाथी पोतानी કાર્ય દુરાને ધારણ કરીને, એટલે પોતાના કાર્યને બરાબર સંભાળીને, સમસ્તમ આગામી કર્મ ભરત દુરાત એવ નિરુંધન સ્થિતિ એટલે કે સમસ્ત આગામી કર્મને અત્યંતપણે દૂરથી જ રોકતો ઉભો છે. પરમ સંવર રાગાદી આશ્રવને રોકવાથી પોતાના કાર્યને બરાબર સંભાળીને એટલે કે કાર્ય ધુરાને ધારણ કરીને સમસ્ત આગામી કર્મને અત્યંતપણે દૂરથી જ રોકતો ઉભો છે. કોણ ઉભું છે? સંવર, પરમ સંવર. પરમ સંવર આ સમસ્ત કર્મને રોકતો ઉભો છે અને સમસ્ત કર્મને એટલે જે ભવિષ્યમાં થવાવાળા આગામી કર્મને અત્યંત દૂરથી જ રોકતો એટલે કે હવે એને ઉત્પન્ન થવા દેતો જ નથી. એમ નહીં કે કર્મ થયું ને નિર્જરા, એમ વાત નથી. શું કહ્યું છે અહીંયા? કે સમસ્ત આગામી કર્મને અત્યંતપણે દૂરથી જ રોકતો એવો આ સંવર ઉભો છે. અને એ સંવર કેવી રીતે છે? તો કે છે કે રાગાદી આશ્રવોને રોકવાથી પોતાના કાર્યને બરાબર સંભાળીને. પોતાનું કાર્ય શું છે? કે આશ્રવને રોકવા, આશ્રવને રોકીને. રોધત શબ્દ છે ને, રાગાદી આશ્રવ રોધત, એટલે આશ્રવોને ઉત્પન્ન થવા દેતો જ નથી એવા પોતાના કાર્યને સંભાળીને આ પરમ સંવર ભવિષ્યમાં થવાવાળા કર્મને દૂરથી જ રોકે છે એવો એ વિદ્યમાન થયો છે, ઉદ્યમ ઉત્પન્ન થયો છે. આગળ કહે છે, તું પાગવજમ તત એવ દગ્ધુમ અધુના નિજરા વ્યાજૃંબતે, એટલે કે અને જે પૂર્વે, પૂર્વે એટલે સંવર થયા પહેલા, સંવર નહોતો થયો એ વખતે બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિર્જરા, નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે. કેવી રીતે ફેલાય છે? શું થાય છે? તો કે છે કે યતઃ જ્ઞાન જ્યોતિહી અપાવૃતમ રાગાદિભિ નહી મૂર્છતી, એટલે કે જેથી જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ શકી, ફરીને રાગાદિ ભાવો વડે મૂર્છિત થતી નથી, એટલે સદા અમૂર્છિત રહે છે. પહેલા તો એમ કહ્યું કે પરમ સંવર છે એ સમસ્ત આગામી કર્મને દૂરથી જ રોકતો ઉભો છે, એ રાગાદી આશ્રવોને રોકવાથી પોતાના કાર્યને બરાબર સંભાળી લઈને એવો એ ઉપસ્થિત છે. અને જે પહેલાના કર્મ હતા, જે પૂર્વે સંવર થયો તે પહેલા બંધાયેલ કર્મ છે, એવા કર્મને બાળવાને હવે નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે. આ સંવર થયો છે એટલે નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે. અને તેથી શું થાય છે? તો કે જેથી જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ શકી, હવે જ્ઞાન પૂર્ણપણે પ્રકાશ્યું છે, આવરણ રહિત થયું છે, અને એમ થતાં રાગાદી ભાવો વડે એ મૂર્છિત થતી નથી, એટલે સદા અમૂર્છિત રહે છે. સંવર અને નિર્જરા બંનેની વાત કરી, સંવર અધિકાર આપણે બરાબર કર્યો છે, ભેદ જ્ઞાનનો અધિકાર, અને એવા ભેદ જ્ઞાન દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, અને એમ થતાં સંવર થાય છે રાગ દ્વેષ મોહ અને ત્યજીને પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે સંવર થાય છે, અને એમાં વિશેષ ઉગ્રતા કરતા એ પૂર્ણતા સુધી પહોંચે છે. આ વાત આપણે સંવર અધિકારમાં બરાબર સમજ્યા છીએ. હવે અહીંયા નિર્જરા અધિકારની અંદર નિર્જરા કઈ રીતે પ્રગટ થાય છે એ વાત કરવી છે. પણ નિર્જરા કાંઈ એકલી હોતી નથી, સંવર સહિત નિર્જરા છે એ જ સાચી નિર્જરા છે. એને કૃપાળુદેવે સકામ નિર્જરા કહી, એ વાત આપણે ગઈકાલે સમજ્યા છીએ. એટલે સકામ એટલે કે જેને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય, મુક્તિની પ્રાપ્તિ થાય. સકામ એટલે સહેતુ. હેતુ શું છે? પોતાના શુદ્ધ સ્વરૂપની, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એટલે મુક્તિની પ્રાપ્તિ કરવી. એવા હેતુએ જે નિર્જરા થઈ છે એ સહેતુ અથવા તો સકામ નિર્જરા છે. અને એવી સકામ નિર્જરા સંવર સહિત હોય છે. સંવર વિના જે નિર્જરા છે એ તો વિપાક નિર્જરા છે. એ તો દરેક સમયે થઈ જ રહી છે, કેમકે કોઈને કોઈ કર્મ તો ઉદયમાં આવે જ છે. અને એ ઉદયમાં આવે છે એનો સ્થિતિબંધ પૂરો થાય છે, એ ફળ આપે છે અને ખરી જાય છે. આવી વિપાક નિર્જરા તો દરેક સમયે થઈ જ રહી છે, પરંતુ એનાથી જીવને કાંઈ ફાયદો નથી, કાંઈ લાભ નથી. અનાદિથી એવી વિપાક નિર્જરા તો થતી હતી, છતાં જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ વિના ભવના ભ્રમણમાં અટવાઈ ગયો છે. એ ભવ અટવીમાં અટવાઈ ગયો છે અને ભવના ભ્રમણ થયા જ કરે છે, કારણ કે નવા કર્મ એ બાંધે છે. પેલી તરફ નિર્જરા થાય છે અને આ તરફ નવા કર્મ બાંધે છે, એટલે ચક્ર તો ચાલ્યા જ કરે છે. અહીંયા તો હવે એવી નિર્જરાની વાત કરવી છે કે કર્મને રોકે, નવા કર્મ બંધાય નહીં, શુદ્ધિની વૃદ્ધિ થાય અને એમ કરતા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવી નિર્જરાની વાત અહીંયા તો કરી છે. એટલે સંવર સહિત જે નિર્જરા છે તે જ સાચી નિર્જરા છે, સમ્યક નિર્જરા છે. કૃપાળુદેવે એને સકામ નિર્જરા કહી છે. અને એવી નિર્જરા સંવર સહિત જ હોય છે. એટલે અહીંયા શ્લોકમાં શરૂઆત જ સંવરથી કરી કે પરમ સંવર જ્યારે ઉભો છે, ઉપસ્થિત છે, સંવરની દશા છે, અને એ સંવર પોતાના કાર્યને બરાબર સંભાળીને, એટલે કે હવે એને આશ્રવ થવાના જ નથી, એને આશ્રવ નથી થતા, એટલે પછી હવે ભવિષ્યમાં થનાર કર્મ એ દૂર રહી જાય છે, એ કર્મનો બંધ થતો જ નથી. સમસ્ત આગામી કર્મને અત્યંતપણે દૂરથી જ રોકતો સંવર ઉભો છે. આવો સંવર ઉભો છે અને જે નિર્જરા થઈ રહી છે એ નિર્જરા એ શેની નિર્જરા થઈ રહી છે? તો કે પહેલાના જે કર્મ છે એ ખરી રહ્યા છે એની નિર્જરા છે. એટલે એમ કહ્યું કે જ્યારે આવો સંવર ઉભો છે ત્યારે તે વખતે જે પૂર્વે એટલે સંવર થયા પહેલા બંધાયેલા કર્મ છે એને બાળનારી આ નિર્જરા છે, એટલે નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે. સંવર ઉભો છે ત્યારે નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે, ત્યારે સાચી નિર્જરા થાય છે. સંવર ઉભો છે, કેવો ઉભો છે? કે નવા કર્મને આવતા રોકતો ઉભો છે, નવા કર્મને આવવા દેતો જ નથી. અને ત્યારે પૂર્વના જે બંધાયેલા કર્મ છે એ ખરી જાય છે, એટલે એમ એ નિર્જરારૂપી અગ્નિ ફેલાય છે અને એ પૂર્વના કર્મને બાળી નાખે છે અથવા તો ખેરવી દે છે. અને એમ થતા જે જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે એ જ્ઞાન જ્યોત હવે કેવી છે? તો કે એ હવે રાગાદી ભાવો વડે આચ્છાદિત થતી જ નથી, મૂર્છિત થતી જ નથી. રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી એવી એ જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે. શ્લોકની અંદર એક સાથે કેટલી બધી વાત કરી દીધી. એ સંવર છે તો નિર્જરા છે, ને સંવર સહિતની નિર્જરા છે એ જ સમ્યક નિર્જરા છે, સાચી નિર્જરા છે. એ જ હેતુ સહિતની નિર્જરા છે, એ જ મોક્ષ માર્ગ છે. અને એવો મોક્ષ માર્ગ જયારે થયો છે ત્યારે એ સંવરની દશામાં પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમી જાય છે. અને એમ એ જ્ઞાન જ્યોત પ્રગટ થઈ છે અને એ જ્ઞાન જ્યોત હવે મૂર્છિત થતી નથી. બહુ સરસ વાત મૂકી છે, એક સાથે ત્રણ વાત કરી દીધી. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ના કળશ હોય એમાં આખા શાસ્ત્રોનો સાર આવી જાય એવી વાત આવે, આખા અધિકારની મૂળ વાતને એમાં એમણે લઈ લીધી. ભાવાર્થમાં અહીંયા પંડિતજી કહે છે કે સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી. સંવર થયા પછીથી આશ્રવ નથી અને નવા કર્મ બંધાતા નથી. સંવર કઈ રીતે થાય છે? તો કે રાગ દ્વેષ મોહ ના પરિણામ થતા નથી એટલે સંવર થાય છે. પૂર્વકર્મના ઉદયો અને ઉદયોને કારણે જે કર્મફળ આવતું હતું, સંયોગો સર્જાતા હતા, એ સંયોગોનું લક્ષ્ય થતું નથી. એ સંયોગોને માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ જાણે છે, એના પ્રત્યે એને રૂચિ કે રાગ થતો નથી, કે અણગમો કે દ્વેષ થતો નથી, કે એમાં એ મોહિત થતો નથી, એનો સ્વામી થતો નથી, એનો કર્તા થતો નથી. એમ એ પૂર્વકર્મના ઉદયોથી તદ્દન જુદો ભિન્ન પડે છે, પોતે પોતાના સ્વરૂપને જાણીને એનાથી ભિન્ન પડે છે, એવા ભેદ જ્ઞાન દ્વારા એ આશ્રવો થતા નથી એટલે સંવર થાય છે. અને સંવર થયો એટલે હવે એને નવા કર્મ બંધાતા નથી. સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી. જો બે વસ્તુ સાથે છે, નવા કર્મ ન બંધાવા અને પૂર્વના કર્મ છે એ ખરી જવા. પૂર્વના કર્મ સ્થિતિબંધ પૂરો થયો છે એટલે ખરી જાય છે, એ તો વિપાક નિર્જરા થાય જ છે. પણ એવી નિર્જરાનો કોઈ અર્થ નથી, એવું તો અનાદિનું થતું આવ્યું છે. એટલે એવી વિપાક નિર્જરાની સાથે જો નવા કર્મ ન બંધાય એવો સંવર થાય તો જ સાચા અર્થમાં નિર્જરા કહેવાય. એટલે અહીંયા સંવર અને નિર્જરાને સાથે લીધા છે. અધિકાર નિર્જરાનો છે અને એની પહેલા સંવર અને સંવર કઈ રીતે પ્રાપ્ત થાય, એ દશા કઈ રીતે થાય, એ બધું સંવર અધિકારમાં સમજાવ્યું છે. એટલે અહીંયા હવે નિર્જરાની વાત કરતા પાછું યાદ કરાવે છે કે સંવર થયા પછીથી નવા કર્મ બંધાતા નથી. એટલે હવે બાકી વાત જે રહી તે પૂર્વ કર્મના જે બંધ પડ્યા હતા એની નિર્જરા થવાની. હવે એ તો નિર્જરા થવાની જ છે, સ્થિતિ બંધ છે એટલે કોઈ કર્મ ઉભું રહેતું જ નથી. આપણે સ્વાધ્યાયમાં ઘણી વાર આ વાત કરી છે કે ભાઈ કર્મના બંધન પડ્યા છે તો એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. કર્મના બંધન છે અને એના ઉદય છે એટલે વિપરીત સંયોગોનો એને સામનો કરવો પડે, પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે એવું બને છે. પણ એવા બધામાં એને રોકાઈ રહેવાની જરૂર નથી. એ કોઈ કર્મ કાયમ બેસી રહેવાનું નથી. એનો ઉદય આવ્યો છે તો એનો જેટલો સ્થિતિબંધ છે ત્યાં સુધી જ એ ઉદયમાં રહેવાનું છે. વર્તમાનમાં ગમે તેવા એવા સંયોગો આવ્યા હોય, દુઃખના સંયોગો હોય, ખૂબ ખૂબ દુઃખના સંયોગો હોય, પ્રતિકૂળતાના સંયોગો હોય, પણ એ કંઈ કાયમ રહેવાના છે? એ કાયમ નથી રહેવાના, એ ચાલ્યા જવાના છે. કેમ કે એ કર્મના બંધના ઉદયને કારણે છે અને એનો ઉદય આવ્યો જ છે તો એનો અર્થ જ એ છે કે હવે એ ઉદય પૂરો થતાં, એ સ્થિતિબંધ પૂરો થતાં હવે એ કરી જશે. એટલે નિર્જરા તો નક્કી જ છે. એટલે કોઈ કર્મ છે એ બેસી રહેતું નથી, કોઈ કર્મ હંમેશને માટે શાશ્વત એનું કાર્ય કર્યા કરે એવું થતું જ નથી. એટલે કર્મથી કાંઈ ડરવાની ભયભીત થવાની જરૂર નથી. પોતાના મૂળ સ્વરૂપને જાણી સમજી અને એનું લક્ષ્ય કરવાનું છે. કર્મ કાંઈ આપણને રોકતા નથી. કર્મના ઉદયને કારણે ભલે અનુકૂળતા નથી, વિપરીત સંયોગો છે, પ્રતિકૂળતાઓ છે, બધું છે, બરાબર છે, પણ છતાંય ધૈર્ય રાખવાની જરૂર છે કે કોઈ પણ કર્મનો ઉદય છે એ કાંઈ કાયમ માટે તો રહેવાનો નથી, એને પણ સ્થિતિ બંધ છે અને એ ચાલ્યો જવાનો જ છે. આવું ધૈર્ય રાખવાથી સમતા ભાવે સંભાવે એ કર્મના ઉદયો છે એ વેદાય છે, એટલે નવા કર્મનો બંધ અતિ અલ્પ પડે છે. આવો સમતા ભાવ સંભાવ કેળવવો જરૂરી છે. આટલા દ્રવ્યશ્રુતના અભ્યાસ પછીથી આટલી વાત, આટલી સમજણ તો જરૂરથી આવવી જોઈએ કે અત્યારે એવો ઉદય વર્તે છે તો વર્તે છે, અત્યારે પ્રતિકૂળતા છે તો પ્રતિકૂળતા છે, પણ એ પ્રતિકૂળતા કાયમ રહેવાની નથી, અને અત્યારે અનુકૂળતા છે તો એ અનુકૂળતાએ કાયમ રહેવાની નથી. વર્તમાનમાં કર્મના ઉદયને કારણે જે અનુકૂળતા છે એ અનુકૂળતાએ કાયમ રહેવાની નથી અને પ્રતિકૂળતાએ કાયમ રહેવાની નથી. આ બંને વાતને બરાબર સમજવી જોઈએ, એનું તાત્પર્ય સમજી અને બંને વસ્તુમાં પોતે કેવી રીતે રહેવું જોઈએ એનો નિર્ણય જાતે પોતે જ કરવો પડશે. કે અનુકૂળતા છે તો અનુકૂળતા કાયમ રહેવાની નથી, એટલે આ અનુકૂળતા દરમિયાન વધુમાં વધુ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ, સમજણ અને સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ કરવો. અનુકૂળતાઓ કાયમ રહેવાની નથી, અનુકૂળતાઓ પણ કર્મના પુણ્યકર્મના ઉદયને કારણે છે, અને આ અનુકૂળતાઓ દરમિયાન સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ ઉગ્રપણે કરવો. પછી એવી અનુકૂળતાઓ નહીં હોય ત્યારે એવા સમ્યક દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ નહીં થઈ શકે. અત્યારે અનુકૂળતામાં જો એ નથી કરી શકતો તો પછી પ્રતિકૂળતામાં તો ક્યાંથી કરશે. એમ અનુકૂળતાનો લાભ લેવો, એમ દ્રષ્ટિ કેળવવી, અને પ્રતિકૂળતા છે તો એના પ્રત્યે એમ દ્રષ્ટિ કેળવવી કે પૂર્વકર્મના એવા પાપના બંધ પડ્યા હતા એ અત્યારે ઉદયમાં આવ્યા છે, એટલે એનાથી કાંઈ વિચલિત થવાની જરૂર નથી. એવા પાપનો ઉદય અત્યારે વર્તે છે તો પ્રતિકૂળતાઓ છે, દુઃખ છે, પણ એ સંયોગો કંઈ કાયમ રહેવાના નથી, એ પ્રતિકૂળતાઓ પણ ચાલી જવાની છે, એટલે એના પ્રત્યે દ્વેષ કરવા કરતા સ્વરૂપની દ્રષ્ટિ કરી અને સંભાવે રહેવું, અને એમ સંભાવે રહેતા નવા કર્મ અતિ અલ્પ પ્રમાણમાં બંધાશે અને ઘણું મોટું પાપ કર્મ નિર્જરી જશે. આવો દ્રષ્ટિકોણ અપનાવવો. પ્રતિકૂળતા માટે અને અનુકૂળતા માટે આ રીતે દ્રષ્ટિકોણ અપનાવવા જેવો છે. સંવર થયા પછી નવા કર્મ તો બંધાતા નથી, આ મહત્વનું છે, પણ જે પૂર્વે બંધાયેલા હતા તે કર્મો શું થાય છે તો કે નિર્જરી જાય છે. જે પૂર્વે બંધાયા હતા તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદી રૂપે પરિણમતું નથી, સદા પ્રકાશ રૂપ જ રહે છે. આપણે તો ત્રણેય વાત સમજવાની છે, સંવર, નિર્જરા અને જ્ઞાન. અહીંયા પંડિતજીએ આ અઢી લીટીની અંદર ત્રણેય વાત સંક્ષિપ્તમાં કહી દીધી. મુખ્યતા શું કરી છે કે જ્યારે નિર્જરા થાય છે અને સંવર થયો છે ત્યારે એને જ્ઞાન છે એ સદાય પ્રકાશ રૂપ જ રહે છે, ફરી એ જ્ઞાન રાગાદી રૂપે પરિણમતું નથી. એમ કે સંવર થયો છે એટલે ભેદ જ્ઞાન દ્વારા એણે સ્વરૂપનો અનુભવ કર્યો છે એટલે એ સમ્યક દ્રષ્ટિ થયો છે, અને નિજરા તો થાય છે એટલે પૂર્વના કર્મનો ક્ષય તો થઈ જ રહ્યો છે, એટલે હવે એનું જ્ઞાન છે એ એવું ઉદ્ભવ્યું છે કે સદાય એ જ્ઞાન પ્રકાશ રૂપ જ રહે છે, એટલે એનું પરિણમન હવે અજ્ઞાન ભાવે થતું જ નથી, મોહના ભાવે થતું જ નથી. એમ અહીંયા 133ના કળશના ભાવાર્થમાં પંડિતજીએ સમજાવ્યું છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો. આપણે પ્રવચન રત્નાકરના 11 ભાગ પૈકી 6 ભાગ પૂરા કર્યા છે, હવે આ 7મો ભાગ છે. એમાં નિર્જરા અધિકારથી શરૂઆત કરવામાં આવી છે. એમાં શરૂઆતમાં જ પાના નંબર 3 ઉપર વાત કરે છે કે નિર્જરા અધિકાર, અને એમાં ગુરુદેવે વાત કરી છે કે હવે નિર્જરા અધિકાર કહે છે ત્યાં સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્ય કર્મનું સ્વયં ખરી જવું, નિર્જરી જવું તેને નિજરા કહે છે. નિજરા અધિકારમાં સંવરપૂર્વક નિજરા હોય છે, એટલે ગુરુદેવ કહે છે કે ત્યાં સંવરપૂર્વક નિજરા એટલે કે અશુદ્ધતાનો નાશ થવો અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્ય કર્મનું સ્વયં ખરી જવું, નિજરી જવું તેને નિજરા કહે છે. અને એનો વિસ્તાર આપણે ગઈકાલે સમજ્યા છીએ કે પહેલું તો એ કે આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્ય કર્મનો નાશ થાય છે તે દ્રવ્ય નિજરા છે. બીજી વાત, ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવ નિજરા છે. અને આ ભાવ નિજરા જે કહેવામાં આવી એ અશુદ્ધતાના નાશ રૂપે કહેવામાં આવી એટલે આ નાસ્તિથી કથન કર્યું છે. નાસ્તિથી નિજરાનું એવું સ્વરૂપ છે કે અશુદ્ધતાનો નાશ થવો, અને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અસ્થિથી કથન કર્યું છે. એટલે કે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે ભાવ નિજરા છે, એમ ત્રણ પ્રકારે વાત કરવામાં આવી. એનો વિસ્તાર આપણે ગઈકાલે ઘણો કર્યો છે. જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે. એટલે જળ કર્મનો નાશ થયો, જળ કર્મ તો ભૂતગળ છે, એનો જે નાશ થયો એ તો એના કારણે થાય છે. એટલે કે એનો કરતા એ કર્મ પોતે જ છે, એ જળકર્મ જે બંધાયું છે એ કારણે રચકણો ભેગા થઈ અને સ્કંદરૂપે થયા છે, એનું ખરી જવું એ એના પોતાના કારણે થાય છે, એમાં ખરેખર જીવ કાંઈ કરતો નથી, એટલે તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી. પર્યાયમાં, જીવની પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી, અને નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. જો સંવર થાય છે કઈ રીતે એનો વિચાર કરીએ એટલે આ વાત તરત બેસી જાય છે. સંવર તો પોતાના સ્વરૂપમાં જવાથી થાય છે, એટલે સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી. પોતાના સ્વરૂપમાં ગયો, પોતાના સ્વરૂપને અનુભવ્યું, એનો અર્થ એ થયો કે શુદ્ધિ ની ઉત્પત્તિ થઈ. અને નિજરા માટે ગુરુદેવે કહ્યું કે નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. એટલે ભાવ નિજરાની અહીંયા તો વાત છે, દ્રવ્ય નિજરાની તો વાત પૂરી કરી આપણે, એ તો એના કારણે થાય છે. અહીંયા તો ભાવ નિજરાની વાત ચાલે છે કે નાસ્તિથી જો વિચાર કરીએ તો અશુદ્ધતાનો નાશ થવો, અશુદ્ધતાનો નાશ થવો અને શુદ્ધતાની વૃદ્ધિ થવી, એવી આ ભાવ નિજરા છે. એટલે શુદ્ધ ઉપયોગ જે છે એ ભાવ નિજરા છે. શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે સંવર થાય છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. શુદ્ધ ઉપયોગ છે તે ભાવ નિજરા છે એમ કહ્યું છે ને અહીંયા ઉપર, તો એમાં સંવર થાય છે. શુદ્ધ ઉપયોગ છે એ વખતે એને સંવર છે, અને નવા કર્મો બંધાતા નથી એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, જૂના કર્મો ખરી જાય છે, એવી આ ભાવ નિજરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી, અને નિજરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, અને શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિજરા, અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે. આખો મોક્ષ માર્ગ ગુરુદેવે સમજાવી દીધો. હવે અહીં પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કરે છે, અને એમાં કહે છે કે રાગાદિકના રોધથી નવો બંધ હણી સંત પૂર્વ ઉદયમાં સમ રહે નમો નિર્જરાવંત. એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના ભાવમાં રોકાવાથી નવો બંધ થાય છે. સંત કહેતા સાધુ પુરુષો શુભ અશુભ ભાવનો નિરોધ કરીને નવા બંધને હણી દે છે, એટલે કે નવો બંધ થવા દેતા નથી. નવા બંધને હણી દે છે એટલે કે નવો બંધ અટકાવે છે. અને પૂર્વના ઉદયમાં સમ એટલે સમતા ભાવે રહે છે, આનું નામ નિર્જરા છે. પંડિત શ્રી જયચંદજી છાબડા કહે છે કે આવા નિર્જરાવંત સંત પુરુષોને હું નમસ્કાર કરું છું. આ રીતે પંડિતજીએ આ મંગલાચરણ કર્યું છે. અને હવે પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે હવે નિજરા પ્રવેશ કરે છે, અહીં તત્વોનું નૃત્ય બતાવવું છે ને, આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્વનું નૃત્ય છે. આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્વનું નૃત્ય છે, અને શુદ્ધિની વૃદ્ધિપણે પરિણમે તે નિર્જરા તત્વનું નૃત્ય છે. તેથી કહે છે કે જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે, તેમ અહીં રંગભૂમિમાં નિજરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ જેટલી પર્યાય છે તે બધી એ જુદા જુદા સ્વાંગ છે, એ બધા જુદા જુદા વેશ છે, અને પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે. પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે. પર્યાય બદલાય છે એટલે કે સ્વાંગ બદલાય છે, પણ દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું જ રહે છે. એટલે જેટલી પર્યાય છે એ બધી જુદા જુદા વેશ છે, જુદા જુદા સ્વાંગ છે. હવે આ સ્વાંગ કેવો છે? હા, તો અહીંયા કહે છે કે જે શુદ્ધિની વૃદ્ધિ રૂપે આવ્યો છે એવો આ સ્વાંગ છે. એટલે નિજરા છે એ શુદ્ધિની વૃદ્ધિ રૂપે પરિણમે એવો એ સ્વાંગ છે, અને આત્મા શુદ્ધપણે પરિણમે શુદ્ધિની ઉત્પત્તિ એવો સ્વાંગ એ સંવર છે. એટલે આ બધી પર્યાય છે. ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, નાયક જ છે, પણ અહીંયા તો પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થવી, અશુદ્ધિનો નાશ થવો એ વાત લીધી છે. હવે સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યક જ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્ય દેવ મંગળ અર્થે પ્રથમ તેને જ, એટલે નિર્મળ જ્ઞાન જ્યોતિને જ પ્રગટ કરે છે. અને એમ કરી, અને આ કળશ 133મો કહેવામાં આવ્યો, એના ઉપર પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે જુઓ શું કહ્યું, આત્મામાં રાગનો અભાવ થઈને વિતરાગી પરિણતિનું થવું તે પરમ સંવર છે. પરમ સંવર શબ્દ વાપર્યો છે ને, એટલે કહે છે કે આત્મામાં રાગનો અભાવ થઈને વિતરાગી પરિણતિનું થવું તે પરમ સંવર છે. રાગનો અભાવ થઈને, રાગ દ્વેષ મોહ એ ભાવ આત્માના હોઈ શકે નહીં, એવા ભાવ જીવને પરનું લક્ષ કરતા, એટલે પોતાના સ્વરૂપમાંથી નીકળીને છોડીને પરનું લક્ષ કરે ત્યારે થાય છે, એ કઈ આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ છે. એ વખતે પોતે પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થઈ અને પરમા લક્ષ કરે છે, માટે એવા રાગ દ્વેષ કે મોહના ભાવરૂપ પરિણમન થાય છે. હવે આત્મામાં એવા રાગ દ્વેષ મોહના પરિણમનનો અભાવ થયો ત્યારે જે પર્યાય થઈ તે સ્વના લક્ષ્ય થઈ એ વિતરાગી પરિણામ છે, અને એવી વિતરાગી પર્યાય એ નિર્મળ પર્યાય છે, અને એને પરમ સંવર કહ્યો. આત્મામાં રાગનો અભાવ થઈને વિતરાગી પરિણતિનું થવું તે પરમ સંવર છે. આ વિતરાગી માર્ગ છે, અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વિતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આશ્રવને રોકતા સંવર થાય છે. સંવરનો અર્થ જ છે કે આશ્રવ રોકાય છે, અને સંવર છે કે પોતાના સ્વરૂપના લક્ષ્ય એનો અનુભવ કરતા થાય છે, એટલે એ ધર્મની શરૂઆત છે. એટલે સંવર નામ ધર્મ એમ અહીંયા ગુરુદેવે કહ્યું છે. સંવરનો અર્થ જ છે કે ધર્મની શરૂઆત. આશ્રવ રોકાય છે એટલે આશ્રવને રોકાતા સંવર થાય છે, પણ કોઈ શુભભાવ દ્વારા સંવર થાય છે એમ બિલકુલ નથી. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ કે સંવર કહે તો તે વાત બરાબર નથી, કેમ કે એ તો શુભભાવ છે, એ આશ્રવ છે, એ પુણ્યબંધનું કારણ છે. પુણ્યના સઘળા પરિણામ આશ્રવ છે, કેમ કે એ બંધનું કારણ છે. અને બધાએ રાગાદી આશ્રવોને, એટલે શુભ હોય કે અશુભ હોય, બધા જ આશ્રવોને રોકવાથી સંવર થાય છે. એટલે જેના દ્વારા પુણ્યનો બંધ પડે એવા શુભભાવ છે એને પણ રોકીને સંવર થાય છે. બધા જ સઘળા બધા જ ભાવો પરના લક્ષે જે થાય છે તે શુભ કે અશુભ એને રોકવાથી સંવર થાય છે એમ અહીંયા વાત કરી. આવો સંવર પોતાની કાર્ય ધુરાને ધારણ કરે છે, અર્થાત પોતાના કાર્યને ફરજને બરાબર સંભાળે છે. જેમ પગારદાર માણસને તેની ફરજ હોય છે ને, ડ્યુટી હોય છે ને, તેમ આ સંવરની આ ડ્યુટી ફરજ છે. શું ફરજ છે? કે એ પોતે બધા જ ભાવોને રોકે છે. અહીંયા કહે છે ગુરુદેવ કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિપૂર્વક પુણ્ય પાપના ભાવને રોકીને નિર્મળ વિતરાગ પરિણતિ પ્રગટ કરવી એ સંવરની ફરજ છે, ડ્યુટી છે. સંવરની આ કાર્યધુરા છે, આ સંવરનું કામ છે, અને આ સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળે છે. સંવર સઘળા શુભ અને અશુભ બંને પ્રકારના ભાવોને રોકવાનું કાર્ય બરાબર કરે છે. એવો સંવર ઉભો છે ત્યારે જે નેજરા થાય છે તે જ સાચી સમ્યક નેજરા છે. એ વાત અહીંયા કરવી છે. એટલે સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળે છે. કહે છે કે સમસ્ત આગામી ભવિષ્યના કર્મને અત્યંતપણે અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઉભો છે. આ સંવર પોતાનું કાર્ય કરી રહ્યો છે, આશ્રવો થવા દેતો નથી, દૂરથી જ અટકાવે છે. એટલે કે આશ્રવનું કારણ જે રાગ દ્વેષ અને મોહ છે એને ઉત્પન્ન થવા દેતો નથી. એવો સંવર પોતાનું કાર્ય બરાબર સંભાળે છે એટલે કર્મ દૂરથી જ રોકાઈ જાય છે. એટલે અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઉભો છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. આ સંવરની મોટપ છે કે તે મિથ્યાત્વના પરિણામને અને નવા કર્મને સમીપ આવવા દેતો નથી. જેમાં સમ્યક દર્શન જ્ઞાનની નિર્મળ વિતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સંવર મહાન છે, મહિમાવંત છે. કળશ ટીકામાં એને સંવરની મોટપ કહી છે. આવી પોતાની મોટાઈને આવા મહિમાને યથાવત જાળવીને નવા સમસ્ત કર્મને રોકતો સંવર ઉભો છે. ગુરુદેવ આગળ કહે છે કે શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્માની દ્રષ્ટિ થતાં, અર્થાંત રાગથી ભેદ કરીને શુદ્ધ ચૈતન્યની જાગૃત દશારૂપ અનુભવ કરતા જે સંવર પ્રગટ થયો તે પોતાની કાર્યધુરાને સાવધાન રહી સંભાળતો ઉભો છે. અહીંયા સાવધાન રહી સંભાળતો ઉભો છે એમ હોવું જોઈએ. શું કહ્યું? કે શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્માની દ્રષ્ટિ થતા, એટલે કે ભેદ જ્ઞાન કરીને રાગથી પોતે જુદો પડે છે અને શુદ્ધ ભાવે એ પરિણમે છે, એનો ઉપયોગ શુદ્ધ થાય છે, સ્વરૂપનું લક્ષ કરે છે, એવા શુદ્ધ ચૈતન્યની જાગૃત દશારૂપ અનુભવ થાય છે એમ થતાં એ સંવર પ્રગટ થયો. અને એ સંવર પ્રગટ થયો છે તો હવે એ સંવરની હાજરીમાં, સંવરની ઉપસ્થિતિમાં સંવર જ્યારે ઉભો છે ત્યારે આશ્રવ થતા નથી, નવા કર્મનો બંધ થતો નથી. એમ એ સંવર પોતાના કાર્યને સાવધાન રહીને સંભાળતો થતો ઉભો છે અને તેથી હવે નવા કર્મ આવતા નથી. ભરતઃ દુરાત એવ નિરુંધન, નવા કર્મને અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઉભો છે. આ તો નવા કર્મને રોકવાની વાત કરી, આ તો એ વાત કરી, પણ હવે સાથે જે જૂના કર્મ છે, સંવર થયો એ પહેલા જે બંધાઈ ચૂકેલા કર્મ છે એની નિર્જરાની પણ વાત હવે લેવી છે. એટલે એ વાત પણ આગળ કરે છે. પહેલા આ સંવરની વાત લીધી, કે સંવર ઉભો છે એટલે હવે નવા કર્મ તો આવવાના નથી, પણ જે જૂના આવી ચૂક્યા છે એની નિર્જરા અને એ નિર્જરા અને સંવર બંને છે ત્યારે જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે. એ જ્ઞાન હવે એને મોહિત થવા દેતું નથી, એ વાત અહીંયા તો કરવી છે. આગળ કહે છે ગુરુદેવ કે સંવર પ્રગટ થતા કર્મ આશ્રવ અત્યંતપણે રોકાઈ જાય છે. આ સંવરની મોટાઈ છે, મહાનતા છે, મહિમા છે. લોકમાં પણ આ શેઠ છે એમ મહિમા કહેવામાં આવે છે ને, કોઈક શ્રેષ્ઠ મોટા હોય તો એનો મહિમા કરવામાં કે આ મોટા શેઠ છે, એવી રીતે અહીંયા સંવરનો આ મહિમા છે. તેમ નવા કર્મને દૂરથી જ અતિશયપણે રોકનાર સંવર છે એમ કહીને સંવરનો મહિમા કર્યો છે. આશ્રવને મિથ્યાત્વને ન થવા દે એનું નામ સંવર છે. અને તે સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળતો ઉભો છે, પોતાના કાર્યને બરાબર કરી રહ્યો છે, પોતાના કાર્યને બરાબર જાળવીને ઉભો છે, એમાં એ વિચલિત થતો નથી, એનું કાર્ય એ બરાબર કરી રહ્યો છે. એટલે કાર્યધુરાને બરાબર સંભાળતો ઉભો છે. અહીંયા આ સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળતો ઉભો છે એ પ્રગટ વિદ્યમાન છે. હવે આવી વાતને આવી ભાષા ગુરુદેવ કહે છે કે બાપા માર્ગ આ જ છે, એને તારે સમજવો જ રહ્યો. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નથી, તેને સંવર ને ધર્મ ને ધર્મ ક્યાંથી થાય? પોતાનું સ્વરૂપ જાણ્યા વિના એને ક્યાંથી સંવર થાય? આ એકાશનું કે ઉપવાસ કરી અને ઉપાશ્રયમાં બેસી જવાથી સંવર નથી થતો ભાઈ, એમ કેવું છે? પોતાના સ્વરૂપનું ભાન નથી અને સંવર ક્યાંથી સંવર થાય? રાગથી ભિન્ન પડીને એટલે ભેદ જ્ઞાન દ્વારા પોતે કોણ છે અને આ રાગ છે તે જુદો છે એમ પાકો નિર્ણય કરી અને જ્યારે એ સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એ સાચા અર્થમાં રાગથી ભિન્ન પડે છે અને સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે રાગથી ભિન્ન પડીને જેણે અંતરમાં ભેદ જ્ઞાન પ્રગટ કર્યું, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કર્યો, તેને હવે રાગનો આશ્રવ થતો નથી, એને હવે રાગ આવતો નથી. રાગ આશ્રવે નહીં એટલે મિથ્યાત્વ આવે નહીં, અને એ સંવરનું મુખ્ય કાર્ય છે. એવું કાર્ય કરતો સંવર ઉભો છે, પણ કોને એવો સંવર ઉભો છે કે જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે? અને સ્વરૂપની દ્રષ્ટિ કોને થાય? કે જે દ્રવ્ય સૂત્રના અભ્યાસ દ્વારા બરાબર યથાર્થ નિર્ણયો કરે અને નિર્ણયો કરી અને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે, ભેદ જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે. માત્ર વાતો કરવાથી આ વાત નહીં બને, કે એકાશના ઉપવાસ કરવાથી સુખભાવથી આ વાત નહીં બને, એને માટે એને બરાબર પુરુષાર્થ કરવો જ પડશે. નિશ્ચય નહીં થી જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો એને મહિમા લાવવો પડશે, અને પછી એનું લક્ષ્ય કરીને એને રાગથી ભિન્ન પડવાનું છે. આ જ ધર્મની શરૂઆત છે. લોકો તો સમજ્યા વિના વાતો કરે છે, લોકો તો રાગ અને કર્મને લઈને થાય છે એમ માને છે, રાગ કર્મને લઈને થાય છે એમ માને છે કે ભાઈ રાગ ભાવ થવું એ કર્મને કારણે થાય છે. અરે એમ નથી, રાગ શુક્રા થાય છે, રાગ તો તારા ઊંધા પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થની નબળાઈથી થાય છે. સાચો પુરુષાર્થ થતો નથી એટલે રાગ થાય છે. રાગ કહો કે શુભભાવ અશુભભાવ કહો, એવો શુભ ને અશુભ ભાવ શુક્રવા થાય છે, ઊંધો પુરુષાર્થ છે એટલે થાય છે. શુદ્ધ ભાવનો પુરુષાર્થ નથી એટલે રાગ થાય છે. એ કઈ કર્મ કરાવે છે એમ નથી, કર્મના ઉદય રાગ કરાવે છે. કર્મના ઉદય કર્મમાં રહ્યા, એ ઉદય ઉદયમાં રહ્યા, એ ક્યાં તને ફરજ પાડે છે કે તું રાગ ભાવે પ્રણમન કરે? ગુરુદેવ એવી વાત સમજાવે છે કે લોકો તો રાગ કર્મને લઈને થાય છે એમ માને છે, પણ ભાઈ રાગ ભાવનું થવું તે આત્માના ઊંધા પુરુષાર્થથી છે, અને તેનું ન થવું તે આત્માના સવળા પુરુષાર્થથી છે, અને તે સવળો પુરુષાર્થ કર્મથી અને રાગથી ભિન્ન પડે ત્યારે થાય છે, અને એવો સવળો પુરુષાર્થ થાય છે એ આત્માના લક્ષ્ય થાય છે, પરના લક્ષ્ય થતો નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની ભક્તિ કરવાના લક્ષ્ય થતો નથી, એટલે ભક્તિને સર્વોપરી માર્ગ છે એમ જયારે કૃપાળુ દેવે કહ્યું હોય ત્યારે એની અપેક્ષા સમજવી જોઈએ કે કોના માટે એ વાત કહેવાય છે. કોઈક ભોળા માણસને જયારે પોતે પોતાના સ્વરૂપની ભક્તિ નથી કરી શકતો ત્યારે એને એ વખતે એમ સમજાયું છે, અને એ પણ ગૌણતાથી ભક્તિને એમ કહેવામાં આવ્યું છે. ત્યારે આ ઊંધું લઈને બેસી જાય કે જો કૃપાળુ દેવે આમ કહ્યું. પણ આગળ બીજું કહ્યું છે કે મુખ્યતાથી શું છે, પોતાના સ્વરૂપમાં જવું એની મુખ્યતા કઈ છે કૃપાળુ દેવે, એ વાત તો પકડતા નથી અને લઈને બેસી જાય કે જો કૃપાળુ દેવે આમ કહ્યું છે. પણ કૃપાળુ દેવે કઈ અપેક્ષાએ કોને શું કયા પત્રમાં લખ્યું છે એ તો ભાઈ સમજ. સવળો પુરુષાર્થ, અહીંયા તો ગુરુદેવ કહે છે સવળો પુરુષાર્થ શું છે કે રાગથી ભિન્ન પડવું. અને રાગથી ભિન્ન પડવું તો કેવી રીતે ભિન્ન પડવું, તો કે સ્વરૂપનું લક્ષ્ય કરીને ભિન્ન પડવાનું છે. પરના લક્ષ્ય રાગથી ભિન્ન નહીં પડાય, પરનું લક્ષ્ય કરે છે એ જ એનો પર તરફનો રાગ છે. પરનું લક્ષ્ય કરે છે એ જ પર તરફનો રાગ છે. જ્યાં સુધી સ્વરૂપમાં રહેતો નથી ત્યારે એને એવો સ્વભાવ આવે, પણ એનો અર્થ એવો નથી થતો કે એ સ્વભાવ દ્વારા એ શુદ્ધભાવમાં જઈ શકે એમ નથી થતું. શુદ્ધભાવ તો આવવાનો જ છે. સાધકને શુદ્ધભાવ તો ક્યારેક કોઈક વખતે જ હોય છે. શરૂઆતમાં ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ કેટલાય દિવસોમાં ક્યારેક જ એ પોતે શુદ્ધભાવમાં જાય છે. વિશેષતાથી તો એને શુદ્ધભાવ જ હોય છે, પણ છતાંય એવો ચોથા ગુણસ્થાનની દશાવાળો પણ કઈ શુદ્ધભાવને આદરણીય માનતો નથી. પરના લક્ષ્ય એટલે કે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનનું લક્ષ્ય થતા થતો જે શુદ્ધભાવ, અહોભાવ, ભક્તિનો ભાવ, એવો ભાવ એને આવે, દયા દાન વ્રત તપનો ભાવ પણ આવે, પણ એને એ જાણે છે કે આ ભાવ છે તે અટકવાનું સ્થાન છે, શુભ ભાવ છે, મારા સ્વરૂપના લક્ષ્ય થતો ભાવ નથી, અને એને છોડીને મારે મારા સ્વરૂપમાં જવાનું છે, એ શુદ્ધ ભાવે મારે પરિણમવાનું છે, એ વાત એ જાણે છે. એને આદરણીય કરતો નથી શુભ ભાવ, કંઈ આદરણીય નથી. શુભભાવ આવે પણ શુભભાવને છોડીને શુદ્ધભાવમાં જવાનું છે. એમાં એમ કહેવામાં નથી આવ્યું કે શુભભાવને છોડીને અશુભભાવમાં જવું, એવું તો ક્યાંય ગુરુદેવે ક્યારેય કહ્યું નથી. પણ ઊંધી વાત પકડીને બેસી જાય કે શુભભાવની ના પાડી લો. પણ ના પાડી પણ કઈ અપેક્ષાથી ના પાડી, શા માટે ના પાડી એ તો સમજવું પડશે ને. શુદ્ધભાવમાં જવા માટે કહ્યું છે, કેમ કે શુભભાવ બંધનું કારણ છે. અહીંયા તો સવળા પુરુષાર્થની વાત સમજાવી છે કે સવળો પુરુષાર્થ કોને કહેવાય કે રાગથી ભિન્ન પડે, શુભભાવથી ભિન્ન પડે. અને એવું ભિન્ન પડવું ક્યારે થાય, કે સ્વરૂપનું લક્ષ્ય થાય ત્યારે થાય. અને સ્વરૂપનું લક્ષ્ય ક્યારે થાય, સ્વરૂપનો મહિમા આવે તો. અને એવો સ્વરૂપનો મહિમા લાવવા માટે એને શરૂઆતમાં દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરે ત્યારે એ સ્વરૂપ કેવું છે એની સમજ લેતી વખતે સિદ્ધ ભગવાનના સ્વરૂપને જાણવું જોઈએ. જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું જ પોતાનું સ્વરૂપ છે, એમ એણે સિદ્ધ ભગવાનના સ્વરૂપ દ્વારા પોતાના સ્વરૂપને જાણવું જોઈએ કે એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે, એમ એને વાતનો નિર્ણય કરવો. દ્રવ્ય શ્રુતના અભ્યાસમાંથી આ વાતને એને પકડવાની છે. અને પછી એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે આશ્રય કોનો કરવાનો, તો પોતાના સ્વરૂપનો જ આશ્રય કરવાનો. સિદ્ધ ભગવાનનો આશ્રય કરે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, અને સિદ્ધ ભગવાનનો આશ્રય થઈ શકે જ નહીં. કોઈ કોઈના આશ્રય કરી શકતો જ નથી, પોતે પોતાનો જ આશ્રય કરી શકે છે. બીજાનો આશ્રય, પરનો આશ્રય એ તો વિકલ્પ છે, એ તો એ શુદ્ધ ભાવ છે, એ શુદ્ધ ભાવ નથી. આટલી સમજ એને પહેલા તો કેળવવી પડશે. એટલે શુદ્ધ ભાવ એટલે સ્વરૂપના આશ્રય થતો ભાવ, એ પવિત્ર ભાવ છે, એ સવળો પુરુષાર્થ છે, અને એ રાગથી ભિન્ન પડે ત્યારે થાય છે. જો રાગ કર્મને લઈને થતો હોય તો કર્મ ખસે ત્યારે જ સંવર થાય, અને તો જીવ રાગને ટાળે ત્યારે સંવર થાય એમ વાત રહે જ નહીં. પરંતુ એમ નથી. કેટલાક લોકો એમ માને છે ને કે ભાઈ કર્મને લીધે થઈને રાગ થાય, અને પછી એ કર્મ ખસે ત્યારે પછી સંવર થાય, અને કર્મ ખસે ત્યારે અમારી દશા બરાબર થાય. પણ એમ નથી. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે જો ભાઈ રાગ એ કર્મને લઈને જો થતો હોય તો પછી કર્મ ખસે નહીં ત્યાં સુધી તો એને સંવર થવાનો જ નથી. એટલે કે કર્મ ખસે ત્યારે જ સંવર થાય, અને તો પછી જીવ રાગને ટાળે ત્યારે સંવર થાય એમ વાત રહે જ નહીં, પરંતુ એમ નથી. રાગથી પોતે ભિન્ન પડે અને અંતઃપુરુષાર્થ કરે ત્યારે સંવર પ્રગટ થાય, એટલે સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને આ પ્રમાણે આ સંવરની વાત કરી. સંવર અધિકારમાં ઘણો આનો વિસ્તાર આપણે કર્યો છે, સમજ્યા છીએ. અને એવો સંવર જયારે ઉભો છે ત્યારે હવે નિર્જરાની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે સંવર પૂર્વક નિર્જરા હોય છે, અર્થાત જેને સંવર હોય તેને જ નિર્જરા હોય છે. જેને સંવર હોય તેને જ નિર્જરા હોય છે, માટે અજ્ઞાનીને નિર્જરા હોતી નથી. કેમ કે અજ્ઞાનીને સંવર નથી, અજ્ઞાની રાગથી જુદો પડ્યો નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, એટલે એને સંવર નથી. અને સંવર નથી તો નિર્જરા નથી. સંવર પૂર્વક જ નિર્જરા હોય, બાકી તો વિપાક નિર્જરા તો થયા જ કરે, એનો કાંઈ અર્થ નથી. એટલે કહે છે કે માટે અજ્ઞાનીને નિર્જરા હોતી નથી. જેને રાગના વિકલ્પથી ભિન્ન પડતા શુદ્ધતાની પ્રાપ્તિ થઈ છે તેને સંવર હોય છે અને તેને નિર્જરા હોય છે. અહીંયા કહે છે કે જે પૂર્વે બંધાયેલું કર્મ છે તેને બાળવાને નિર્જરા ફેલાય છે. પૂર્વે બંધાયેલા જે કર્મ છે તેને બાળતી નિર્જરા ફેલાય છે. અહીં બાળવાનો અર્થ એ છે કે પૂતગળની જે કર્મરૂપ પર્યાય હતી તે હવે નિર્જરીને અકર્મરૂપે થઈ જાય છે. પૂતગળની કર્મરૂપે જે પર્યાય હતી, એટલે કે કારમણ રજકણો ભેગા થઈને સ્કંદ બનીને કર્મરૂપે હતા, એ કોઈ કર્મની પ્રકૃતિ બંધાઈ હતી, એ હવે ખરી જાય છે, નિર્જરી જાય છે અને હવે એ અકર્મરૂપ થઈ જાય છે. કર્મનું અકર્મરૂપે થવું તે કર્મ પૂતગળનું કાર્ય પૂતગળમાં છે, એમાં જીવ કાંઈ કરતો નથી. એનો એવો કાળ છે ત્યારે એ ખરી જાય છે, એવો નિમિત્ત નૈમિતિક સંબંધ જ છે. અને કેવળ જ્ઞાન આદિ શુદ્ધતા થવી તે ચૈતન્યનું કાર્ય છે, એ ભગવાન આત્માનું કાર્ય છે. તેથી ઘાતી કર્મ નાશ થયા માટે કેવળ જ્ઞાન થયું અથવા કેવળ જ્ઞાન કર્મનું કાર્ય છે એમ નથી. કર્મ જાય છે એટલે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ કંઈ કર્મનું કાર્ય છે એમ નથી. કેવળ જ્ઞાન તો જીવ પોતે પોતાના કાર્યથી પ્રગટ કરે છે. પોતાનું કાર્ય શું છે? તો પોતાના શુદ્ધ ભાવે, સ્વભાવ ભાવે પરિણમન કરવું, એમાં જ એકાગ્રતા કરીને રહી જવું, ટકી જવું, સ્થિરતા કરવી, એ પોતાનું કાર્ય છે, એ ચૈતન્યનું કાર્ય છે. અને એમ થતાં એના નિમિત્તે પેલા એ ઘાતી કર્મો છે એનો ક્ષય થાય છે. એટલે એ કેવળ જ્ઞાન છે, એ ચૈતન્યનું કાર્ય છે, એ કાંઈ કર્મનું કાર્ય નથી. ગુરુદેવ આગળ સમજાવે છે, કહે છે કે જુઓ, અહીં નિર્જરાની વ્યાખ્યા કરી છે કે પૂર્વે એટલે સંવર થયા પહેલા બંધાયેલા કર્મોનો નાશ કરીને નિર્જરા એટલે આત્માનું શુદ્ધતારૂપ પરિણમન ફેલાય છે, એટલે વૃદ્ધિ પામે છે. ચૈતન્ય પ્રકાશનો પુંજ, અનંત ચૈતન્ય પ્રકાશનો સાગર પ્રભુ આત્મા છે, તેને પૂર્વના કર્મોનો નાશ કરીને અર્થાંત પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો નાશ કરીને પૂર્ણ શુદ્ધતાનો પ્રકાશ જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે, એ જ કહે છે. એટલે આગળ સમજાવે છે કે જે પૂર્વે બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિજરા ફેલાય છે, કે જેથી જ્ઞાન જ્યોતિ નિરાવરણ થઈ હતી, રાગાદી ભાવો વડે મૂર્છિત થતી નથી, સદા અમૂર્છિત રહે છે. પહેલા શું થતું હતું? તો કે પહેલા મિથ્યાત્વ દશામાં, જ્યારે સમ્યક્ત્વ હતું નહીં, સંવર હતો નહીં, ત્યારે પહેલા રાગમાં તે મૂર્છિત થતી હતી, તે હવે સંવર નિજરા પ્રગટતા મૂર્છિત થતી નથી. જ્ઞાનની વાત કરી છે. પહેલા શું થતું હતું? મિથ્યાત્વ હતું ત્યારે એ રાગમાં મોહિત થતો હતો, મૂર્છિત થતો હતો. હવે જ્યારે સંવર થયો છે અને નિજરા પ્રગટ થઈ છે ત્યારે એ મૂર્છિત થતો નથી, અરે અસ્થિર પણ થતી નથી, અર્થાંત રાગ વિકલ્પ થતો નથી એમ કહે છે. રાગ કે વિકલ્પ થતો નથી, શુભ કે અશુભ ભાવ પણ થતું નથી એવા વિકલ્પ પણ થતા નથી. રાગ કોને કહેવો? ગુરુદેવ સમજાવે છે કે આત્માના એવા ભાવ કે જે પરના લક્ષ્ય થયા છે એ બધા ભાવ છે તે એ રાગ છે. આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ થતી જ નથી, એનો નાશ થયો છે, એટલે જ્ઞાન છે તે હવે નિશ્ચળ થયું. હવે જ્ઞાન અંદરમાં સ્વભાવમાં ઠર્યું છે, સ્થિત થયું છે, અને આનું નામ જ ભેદ વિજ્ઞાન છે, સંવર છે, અને સંવરપૂર્વક નિજરા છે, અને આ જ ચારિત્ર છે. પુણ્ય અને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્માનું અવલંબન લેતા જે શુદ્ધિ પ્રગટ થઈ અને જે વડે નવા કર્મ આવતા રોકાયા તે સંવર છે. આવો સંવર થયા પછી નવા કર્મ બંધાતા નથી અને જે પૂર્વે બંધાયા હતા તે કર્મો નિજરી જાય છે, ખરી જાય છે, અને જ્યારે કર્મ ખરી જાય છે ત્યારે જ્ઞાન જ્યોતિ નિરાવરણ થાય છે, અર્થાંત જ્ઞાનનું આવરણ દૂર થાય છે. જ્ઞાનનું આવરણ દૂર થાય છે. અને આગળ કહે છે કે વ્યવહારથી એમ છે કે જ્ઞાન સ્વરૂપી ચૈતન્ય ભગવાન આત્માનું આવરણ દૂર થાય છે. વાસ્તવમાં તો જ્ઞાન જ્ઞેયપણે રાગાદીપણે પરિણમે તે જ એનું ખરું આવરણ છે. જ્ઞેયપણે પરિણમે, રાગાદીપણે પરનું લક્ષ કરે છે એને જ્ઞેય બનાવે છે, અને એમ પરિણમન થયું એટલે એ જ્ઞેયપણે પરિણમ્યું, રાગાદીપણે પરિણમ્યું એ આવરણ છે, બીજું કોઈ આવરણ છે જ નહીં. એ પોતે જ એવા પરનું લક્ષ કરીને રાગાદી ભાવે પરિણમે એટલે રાગાદીને જે સંયોગો આવ્યા છે એને જ એ જ્ઞેય બનાવે છે, એ જ આવરણ છે. અને એને બદલે એ પોતે પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને પરિણમે તો એ આવરણ ચાલી જાય છે, એ જ જ્ઞાન જ્યોત પ્રગટ થઈ. જ્ઞાનનું વિપરીતપણે પરિણમવું એ તેનું ભાવ આવરણ છે. એવો ભાવ એ જ આવરણ છે, એ પોતે જ એવા આવરણ રૂપે થાય છે. પરને જ્ઞેય બનાવે છે અને એવા ભાવે પરિણમે છે એટલે એ ભાવ આવરણ છે. અને દ્રવ્ય આવરણ એટલે જડ કર્મ એ તો એમાં નિમિત્ત માત્ર છે. જ્યારે જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થઈ જ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે ભાવ આવરણ દૂર થઈ જાય છે, અને ત્યારે સ્વયં પેલા દ્રવ્ય આવરણ એટલે જળ કર્મ પણ છૂટા પડી જાય છે, દૂર થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત છે.